ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి, మంగళం కుందకుందార్యో జైనధర్మోస్తు మంగళం. సర్వ మంగళ మాంగళ్యం సర్వ కళ్యాణకారకం ప్రదానం సర్వ ధర్మాణం జైనం జయతు శాశ్వతం. నమ శమైషారాయ శ్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతరక్షితే ఏగో మే శాశ్వతోపా జ్ఞాన దర్శన లక్షణో శేషా మే బాహిరా భావా సవే సంయోగ లక్షణ. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી ભાય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કયન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તશુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ રીત સુધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જે કર્મો ઉદય નિર્જરા બંધ તેમજ મોક્ષને, ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને, વંદી કહું શત કેવળી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપનિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તેરને, તેમાં જ નિત્ય વિહાર કર, નહી વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શ્રી દેવ્ય નમઃ શ્રી દેવ્ય નમઃ શ્રી દેવ્ય. પૂજ્ય બહેનશ્રીના 85મા સમ્યક જયંતિ મહોત્સવનો આજ દિવસ છે. કોઈ પણ જીવ જ્યારે અજ્ઞાનીમાંથી જ્ઞાની થવા માટે પુરુષાર્થે ચડે છે, ઉત્સુકતાથી પ્રયત્નશીલ થાય છે, ત્યારે તેની સ્થિતિ કેવી હોય છે અને કેવા કેવા પ્રકારના એને ભાવો ચાલતા હોય છે, કેટલી કેટલી ખલેલો આવ્યા કરે છે અને કેવી રીતે એ બધી મૂંઝવણોમાંથી પસાર થઈ અને તે પોતાના સ્વરૂપને ભેટી પડે છે, એવી કોઈ અનાદિની જીવની અજ્ઞાન દશા ચાલતી હોય છે, તેમાંથી જ્યારે જીવને જ્ઞાનપણું પ્રગટ થાય છે ત્યારે કોઈ એવી આહલાદક સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે, એવું કોઈ અંદરથી જે જ્ઞાનનું વહેતું ઝરણું કાયમપણે ચાલતું હોય છે, એ ઝરણું પોતાના અંદરથી આવતા પ્રવાહમાં એના દરિયાને, પ્રવાહનો દરિયો છે એને જોઈ લે છે અને જોઈ અને એના વેદન રૂપે પરિણમી જાય છે. એવી કોઈ સ્થિતિ અજ્ઞાન દશામાંથી સમ્યક જ્ઞાન ઉત્પન્ન થતું હોય ત્યારે એવી સ્થિતિ ભજી જાય છે. પૂજ્ય બહેનશ્રીની દશા વિશે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે કેટલા તલપાપડ થઈ ગયા હોય, કે સમ્યકત્વ લીધે જ છૂટકો, એમ કે આ ભાવમાં તો ખરું જ પણ હમણાં જ સમ્યક દર્શન થવું જોઈએ એવી ભાવનાની ઉગ્રતાપૂર્વક જીવ વર્તતો હોય છે. એટલો બધો પ્રચંડ પુરુષાર્થી થાય છે જીવ કે એ જીવને જ્યાં સુધી પોતાનો જીવ ન મળે ત્યાં સુધી એને ચેન નથી પડતું. એવી કોઈ સ્થિતિમાંથી પૂજ્ય બહેનશ્રી પસાર થયા સમ્યકત્વ એમને થયું ત્યાર પહેલા ચાર વર્ષે પૂજ્ય ગુરુદેવશ્રીની એમને મુલાકાત થઈ વઢવાણમાં, અને એ મુલાકાતમાં પહેલી વખત જ જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીને એમણે સાંભળા ત્યારથી જ એમને ખ્યાલ આવી ગયો કે આ પુરુષ જે વાત કરે છે એ ખરેખર વાત મારી છે, મારા માટે પ્રયોજનભૂત છે અને મારી જાણીતી છે. એટલો બધો ખ્યાલ પ્રથમ વાર પૂજ્ય ગુરુદેવશ્રીને સાંભળતા જ એમને આવી ગયો. અને એ ખ્યાલ આવતા 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 ત્યાર પછી ફરી વખત ભાવનગરમાં પૂજ્ય ગુરુદેવશ્રીને એમણે સાંભળ્યા, અને ત્યારબાદ વારંવાર 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 પૂજ્ય ગુરુદેવશ્રીનો પરિચય કરતા હતા. છેવટે જામનગરમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો પરિચય થયો, ત્યારબાદ એમને ચાર મહિનામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. એટલી કોઈ પ્રયત્નશીલતા, એવો પુરુષાર્થ, અને એવો એને ખ્યાલ આવી ગયો કે આ પુરુષના નિમિત્તે જ મને સમ્યકની પ્રાપ્તિ થશે. એટલે એક જ્યાં જ્યાં ગુરુદેવ હોય ત્યાં ત્યાં એની સાથે ને સાથે સાથે ને સાથે જવાનો ને રહેવાનો પ્રયત્ન કરે. એવી સ્થિતિ જીવની થવી જોઈએ. એવી સ્થિતિ મુમુક્ષુઓમાં જ્યારે ઉત્પન્ન થાય કે પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી, પૂજ્ય ગુરુદેવશ્રીનો જે અનંત ઉપકાર છે, 45-45 વર્ષ સુધી જે એણે દિવ્ય ધ્વનિવત અને તીર્થંકર વત દેશના 45-45 વર્ષ સુધી આપી, અને એ 45 વર્ષમાં એવો કોઈ વિષય બાકી નથી કે જે વિષય પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા સ્પષ્ટ ન થયો હોય. સમ્યક દર્શનનો વિષય તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે, એની પ્રતીતિ કરતા જ સમ્યક દર્શન તો ઉત્પન્ન થઈ જાય છે. પણ ત્યારબાદની પણ જે દશાઓ છે, પંચમ ગુણસ્થાન, ત્યાર પછી સપ્તમ છઠ્ઠું ગુણસ્થાન મુનિરાજનું, ત્યાર પછી શ્રેણીની સ્થિતિ, યથાખ્યાત ચારિત્રનું પરિણમન, ત્યાર પછી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ અને અવ્યાબાદ સુખ સિદ્ધ દશા અને ગુણસ્થાનાતીત થાય જીવ, ત્યાં સુધીની દશાનું વર્ણન પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીમાં આવ્યું છે. કોઈ વિષય પૂજ્ય ગુરુદેવશ્રીએ અધૂરો નથી રાખ્યો કે જેના માટે પૂજ્ય ગુરુદેવશ્રીને સિવાય, પૂજ્ય ગુરુદેવશ્રી સિવાય ક્યાંય પણ જીવે જવું પડે એવી કોઈ વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ બાકી નથી રાખી. એવો પૂજ્ય ગુરુદેવશ્રીના તત્વનો મહિમા જીવને આવે તો સમ્યક દર્શન થતા બહુ વાર નથી લાગતી. સમ્યક દર્શન એટલું બધું સરળ છે, એટલું બધું સહજ છે. સમ્યક દર્શન એટલે શુદ્ધાત્માની પ્રતીતિ, ખૂબ સરળ ને સહજ છે. એ સરળ ને સહજ હોવા છતાં જ્યાં સુધી આંતરિક પુરુષાર્થ અને આંતરિક પ્રમાણિકતા એ જ્યાં સુધી અંદરમાં ઉત્પન્ન થતા નથી ત્યાં સુધી એને સમ્યક દર્શન દુષ્કર થઈ પડે છે. જીવ એના માટે પ્રયત્ન કરતો હોય છે, તત્વ સમજવાની જિજ્ઞાસા દરેક જીવોની હોય છે, તત્વ સમજવા માટે એ દોડાદોડી ઘણી કરે છે, પણ જ્યાંથી સમજણ આવે છે, જે શુદ્ધ તત્વ એની પાસે બિરાજમાન છે, જે પરમ પારિણામિક ભાવ લક્ષણથી અવસ્થિત એવું એક ત્રિકાળ તત્વ, અભેદ તત્વ, અખંડ તત્વ, નિર્લેપ તત્વ, નિરપેક્ષ તત્વ, એકરૂપ તત્વ, અનાદિ અનંત તત્વ, એવું નિજ શાશ્વત ધામ તત્વ, ધ્રુવધામ તત્વ, એવું પોતાની પાસે અનાદિથી બિરાજમાન છે, એવો એક પોતાનો ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એવી એની પોતાની નિજ નિધિ છે, એવી જ્ઞાનને સુખથી ભરેલો ભંડાર એની પાસે પડ્યો છે. એની યથાર્થ સમજણ જ્યાં સુધી જીવને નથી થતી ત્યાં સુધી એને એમ લાગે કે હું પુરુષાર્થ કરું છું, પણ એ ખરેખર પુરુષાર્થ નથી હોતો. હમણાં પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી ચાલતી હતી પૂજ્ય બેનશ્રીના વચનામૃત ઉપર, તે ચૈતન્ય તત્વની પ્રાપ્તિ કર, એની પાછળ પડ, એનો પુરુષાર્થ કર, એ ન મળે કેમ તને, એટલી બધી વાત પૂજ્ય ગુરુદેવશ્રી હમણાં કરતા હતા. ત્રણ બોલ ચાલ્યા પણ એક 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 બોલમાં આ વિષય મૂળ ગુરુદેવે લીધો. પૂજ્ય બેનશ્રી સવારે પૂજ્ય આ જ વાત કરતા હતા. પૂજ્ય બેનશ્રીએ બેનશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ત્રીજા કળશમાં કલમાસીતાયા એમ આવે છે, આચાર્ય ભગવાન એમ કે છે કે મારી પરિણતિ પણ હજી કલમાસીત છે. શ્રોતાને એમ થાય કે આચાર્ય ભગવાનની પરિણતિ કલમાસીત છે તો મારી કલમાસીતો એમાં શું નવાય, એમ લાગે શ્રોતાને. પણ એમ કહેવાનો આશય નથી, ત્યાં જુદો વિષય ચાલે છે. દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી પણ, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડ્યા પછી પણ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી પણ, જે અસ્થિરતા અપેક્ષાએ ચારિત્રની વિપરીત પરિસ્થિતિ જે રાગાદિરૂપ પરિણમતી હોય છે, એ અપેક્ષાએ એની પરિણતિમાં હજી મલિનતાનો અંશ બાકી છે, એની પર પરિણતિ છે. આચાર્ય ભગવાન એમાં શબ્દ પડ્યો છે પર પરિણતિ, એની સ્વપરિણતિ તો અંદર કામ કરે છે, ત્રીજા કળશમાં છે, સ્વપરિણતિ તો અંદર કામ કરે છે, પર પરિણતિ મલિન છે. હવે આચાર્ય ભગવાનની પણ જ્યાં પર પરિણતિ મલિન હોય, હજી યથા ખ્યાત ચારિત્ર પ્રાપ્ત ન થાય, પરિપૂર્ણ વિતરાગતા પ્રગટ ન થાય, આંશિક વિતરાગતા સમ્યક દર્શનમાં ચતુર્થ ગુણસ્થાને પ્રગટ થઈ હોય, પણ હજી પરિપૂર્ણ વિતરાગતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી મુનિરાજ ને આચાર્ય ભગવાન પણ પુરુષાર્થ સતતપણે કરતા હોય છે. સતતપણે એનો પુરુષાર્થ ચાલતો હોય છે. અને અજ્ઞાની જીવ થોડોક ખ્યાલ આવે તો સંતોષાઈ જાય છે, થોડા ખ્યાલમાં સંતોષ થઈ જાય છે, એક બે વિષય યાદ રહી જાય, ખ્યાલમાં આવી જાય તો સંતોષ થઈ જાય. સંતોષ આવવાનો માર્ગ નથી. ક્યાં સુધી સંતોષ ન થવો જોઈએ કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય. સમ્યક દર્શન તો શરૂઆતનું પગથિયું છે. એવી કોઈ સમ્યક દર્શનની પણ મહિમા છે, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી સતત પુરુષાર્થ એનો ચાલવો જોઈએ, એમ પૂજ્ય બેનશ્રી આજ સવારે ઘણું ફરમાવતા હતા એમની વિડીયોમાં. એવી કોઈ અપૂર્વ સ્થિતિવાળા પ્રકરણો પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા સ્પષ્ટ થયા છે, અને એવી સ્થિતિમાંથી પસાર થઈ અને સતત પુરુષાર્થી થઈને પૂજ્ય બેનશ્રી સમ્યકને પાયમાં, પૂજ્ય શાંતાબેન પણ સમ્યકને પાયમાં, એ બધું પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રતાપ છે. એમ કહે છે કે જે કાંઈ અમે શીખ્યા છીએ, અમને જે પ્રાપ્તિ થઈ છે, અમે આત્મા બોલતા શીખ્યા છીએ, એ બધો ગુરુદેવનો ઉપકાર છે. અમારા પરમ ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રી એના ઉપકારથી જ, એના પગલે પગલે અમને ચાલતા છે ને, અમારા ધર્મની સ્ત્રોતરૂપી સરવાણી ફૂટી છે અમારામાંથી. એમ કરીને જ્ઞાનીઓ, એક જ્ઞાની પોતે જેનો ઉપકાર હોય એનો ઉપકાર કેવળ જ્ઞાન સુધી ભૂલતા નથી. એવું સમ્યકત્વ કેવી રીતે પ્રાપ્ત થાય, એવા સમ્યકત્વની વિધિ શું, એ સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે કેવો પુરુષાર્થ હોવો જોઈએ, જો સમ્યક દર્શન છે, યથાખ્યાત ચારિત્ર છે, કેવળ જ્ઞાન છે, એ બધું પર્યાય મા પ્રગટે છે, એ બધું પર્યાય મા પ્રગટે છે. રાગાદિ ભાવ છે એ પર્યાય મા ઉત્પન્ન થાય છે, પર્યાય છે એ રાગ નથી, પર્યાયમાં ઉત્પન્ન થતો રાગ છે, પર્યાયમાં ઉત્પન્ન થતું સમ્યક દર્શન છે, પર્યાયમાં ઉત્પન્ન થતું કેવળ જ્ઞાન છે. પર્યાય છે એ તો ઉત્પાદ વ્યય છે, એ ઉત્પાદ વ્યય તો પર્યાયનો સ્વભાવ છે. પર્યાયમાં શું ઉત્પન્ન થાય છે તો કે રાગાદી ભાવ ઉત્પન્ન છે, મિથ્યાત્વ ઉત્પન્ન છે, સમ્યક દર્શન ઉત્પન્ન છે, વિતરાગતા ઉત્પન્ન છે, એ પર્યાયમાં ઉત્પન્ન થતું હોય છે. એ પર્યાયમાં એવો ભાવ ઉત્પન્ન થાય છે એને અભેદ ગણીને પર્યાય જ રાગ છે, પર્યાય જ સમ્યક દર્શન છે એમ કહેવાનો વ્યવહાર છે. એવી પોતાની નિજ દ્રવ્યની પ્રાપ્તિ સમ્યક દર્શનમાં કેવી રીતે થાય એના માટે આ સમયસારજી પરમાગમ ખૂબ પ્રયોજનભૂત છે. પૂજ્ય ગુરુદેવશ્રીને આ પરમાગમ મળતા જ જ્યારે એનું હૃદય પોકારી ઉઠ્યું કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે, જો શરીર રહિત થવું હોય તો આ શાસ્ત્રમાં તારા સિદ્ધ થવાના ભણકારા વાગી રહ્યા છે. તો આ શાસ્ત્રનું તું અવલંબન લે, આ શાસ્ત્રનો તું વિચાર કર, આ શાસ્ત્રમાં જે વાત કહેવામાં આવી છે એવા દ્રવ્યશ્રુતને તું પેલા વિચારી અને એ દ્રવ્યશ્રુતમાં જે કહેવામાં આવ્યું છે એવો તારા શુદ્ધાત્મામાં રહેલું છે એમ શુદ્ધાત્મા તરફ ચાલ્યો જા. નિમિત્ત તરીકે આ સમયસારને રાખ અને ઉપાદાન તરીકે તારા નિજ સમયસારને જો. એવી વાતો આમાં સમયસારમાં અદભુત રીતે કુનકુન આચાર્ય દેવે ભરેલી છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે એની કોઈ અમૃતમય ટીકા કરેલી છે અને એનું સ્પષ્ટીકરણ આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીએ એવું કહ્યું છે કે એક એક પ્રવચનમાં 12 અંગનો સાર મોજુદ હોય ને એવું લાગે આપણને. એક એક પ્રવચનમાં કોઈ પણ પ્રવચન તમે લઈ લો, ચાહે તે પ્રથમાનુયોગનો ગ્રંથ હો, કર્ણાનુયોગનો હો, ચરણાનુયોગનો હો કે દ્રવ્યાનુયોગનો હો, કોઈ પણ ગ્રંથ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આપણે સાંભળીએ તો એમાં એની વાત એ વિષય તો સિદ્ધ કરતા જાય, દ્રષ્ટિનો વિષયના અવલંબન લેવાની પુરુષાર્થ કરાવતા જાય, જ્ઞાનનું પડખું જ્ઞાનમાં કેવી રીતે રહેલું છે એનું જ્ઞાન કરાવતા જાય, શ્રદ્ધામાં ત્રિકાળી દ્રવ્ય કેવું છે એ તરફનો પુરુષાર્થ બતાવતા જાય અને જ્ઞાનમાં સ્વપર પ્રકાશકની સ્થિતિ શું છે, તારી પર્યાયમાં કેવી રીતે પરપ્રકાશકપણું ને સ્વપ્રકાશકપણું રહેલું છે એવી પર્યાયનું જ્ઞાન કરાવતા જાય અને શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં અહમ કરવા માટે બતાવતા જાય કે તારા ત્રિકાળી દ્રવ્યમાં કોઈ પણ વર્તમાન પર્યાય વિદ્યમાન જ નથી, ઉત્પાદ વ્યથી રહિત તારું ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ છે, તારું ત્રિકાળ સ્વરૂપ છે, તારું અનાદિ અનંત અખંડ સ્વરૂપ છે. એક ક્ષણ માત્ર પર્યાયની છે, એક ક્ષણ માત્ર પર્યાય, ઉત્પાદ વ્યય વાળી પર્યાય, સમયવર્તી પર્યાય, એક સમયે ઉત્પન્ન થઈને બીજા સમયે વ્યય થતી પર્યાય, એવા ઉત્પાદ વ્યયની સ્થિતિ તારા ધ્રુવ સ્વરૂપમાં નથી. એવું ધ્રુવ સ્વરૂપ છે એ ઉપાદેય વસ્તુ છે કે જે ત્રિકાળી શુદ્ધાત્મા છે, જે દ્રષ્ટિનો વિષય છે, જે અહમ કરવા યોગ્ય છે, જે ઉપાદેયભૂત તત્વ છે, જે આશ્રયભૂત તત્વ છે. સવારે જ પૂજ્ય બેશ્રી કહેતા હતા કે આશ્રય દ્રવ્યનો અને વેદન પર્યાયનો, આશ્રય દ્રવ્યનો ત્યારે વેદન પર્યાયનો, આશ્રય દ્રવ્યનો આવે ત્યારે પર્યાયમાં વેદન આવે. એટલે વેદન હંમેશા પર્યાયનું હોય, દ્રવ્ય હંમેશા આવેદક હોય. એવી કોઈ સ્થિતિ જીવની દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ પ્રમાણના વિષયથી ચાલતી હોય, એ પ્રમાણના વિષયમાંથી શુદ્ધાત્મા ધ્રુવ તત્વ, ચૈતન્ય તત્વ, અખંડ તત્વ, અનાદિ અનંત તત્વ, એકરૂપ તત્વ, નિર્વિકલ્પ તત્વ, શાશ્વત તત્વ, એવું નિર્લેપ તત્વ એની પાસે અનાદિ અનંત વિદ્યમાન છે, એવું નિર્લેપ તત્વ એ આખા પ્રમાણના વિષયમાંથી નયનો વિષય આખો અખંડ ચૈતન્ય પરમાત્મા જે છે એ પણ ખરેખર નયનો વિષય પણ એને ત્યારે જ કહેવાય કે જ્યારે એ વિષય હું છું એમ કરીને શ્રદ્ધાંત થાય ને નહીં પ્રગટ થાય ત્યારે એમ કહેવાય કે આ નયનો વિષય છે. એટલી બધી વાત આ સમયસારમાં ખૂબ જ સુંદર રીતે ભરેલી છે. એવો એક બહુ મહત્વપૂર્ણ આ સમયસારજી પરમાગમનો કર્તા કર્મ અધિકાર છે. કર્તા કર્મ અધિકાર જીનાગમમાં એક આ સમયસારમાં જ
સ્પેશિયલ અધિકાર તરીકે કુનકુંદ આચાર્ય ભગવાને રચના કરી છે એની સ્પેશિયલ અધિકાર તરીકે. જીવ જીવ અધિકાર પૂરા થઈ ગયા 1-38 ગાથામાં જીવ અધિકાર, 39-68 ગાથામાં અજીવ અધિકાર આવ્યો, અને ત્યાર પછી જીવ અને અજીવ એ બેની એકત્વ બુદ્ધિની જે ભ્રાંતિ જીવને અનાદિથી ચાલતી હતી કે જીવ કરતા અને અજીવ મારું કર્મ, જીવ કરતા અને અજીવ મારું કર્મ, એવી જીવ અને અજીવની કરતા કર્મની ભ્રાંતિ અનાદિથી જીવને ચાલતી હતી, એવો કરતા કર્મ અધિકાર જીવ અજીવ અધિકાર પૂરો કરીને તરત જ લખ્યો. પુનપાપ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ એવા સાત તત્વ એનું નિરૂપણ કરતા પહેલા જીવ અજીવને કીધા પછી વચ્ચે કરતા કર્મ અધિકાર મૂકી દીધો આચાર્ય ભગવાને, કે અનાદિથી જીવની ભ્રાંતિ ચાલે છે કે હું કરતા અને રાગ મારું કર્મ, હું કરતા અને પર્યાય મારું કર્મ, હું કરતા અને અજ્ઞાન મારું કર્મ, એવી કરતા કર્મની ભ્રાંતિ જીવને અનાદિથી ચાલી રહી છે. એ ભ્રાંતિ દૂર કરવા માટે, અકર્તા સ્વભાવમાં લઈ જવા માટે, કરતા કર્મનો કરતા આત્મા અને રાગાદી પરિણામ મારું કર્મ એવો સંબંધ છોડાવી અને અકર્તા સ્વભાવની દ્રષ્ટિ કરતા કરતા આત્મા અને જ્ઞાન મારું કર્મ એવી રાગાદી ભાવથી જુદા પડી, અકર્તા સ્વભાવની દ્રષ્ટિ કરતા જે રાગ કર્મ બનતો હતો એની જગ્યાએ જ્ઞાન કર્મ બનવા માંડે અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય, એના માટે કરતા કર્મ અધિકાર લખ્યો આચાર્ય ભગવાને. 69-144 ગાથા મોટો અધિકાર, 76 ગાથાનો. 69-70 ગાથા ખૂબ જ પ્રયોજનભૂત, એમાં ઘણા વિષયો, એ આપણે 69-70 ગાથા આપણે 3 સ્વાધ્યાય છે એમાં આપણે લેવાનો વિચાર કર્યો છે. બહુ સુંદર ગાથા છે, ખૂબ જ પ્રયોજનભૂત ગાથા છે. એ 69-70 ગાથામાં મૂળ વિષય એ આવે છે કે આપણે ગાથા જોઈ જરા, બહુ સુંદર ગાથા છે. એનો કળશ છે ને પેલો કરતા કર્મ વિભાવને 46 નંબરનો કળશ, મેટી જ્ઞાનમય હોય કર્મનાશી શિવમાં વસે નમું તે મદ કોઈ, એમાં તો જીવ અજીવ એ કરતા કર્મના વેશમાં પ્રવેશ કરે છે એ બતાવે છે, અને એમાં અજ્ઞાનપણું કેવી રીતે થઈ જાય છે એની સીધી કરે છે કે આત્મા કરતા અને રાગાદી ભાવ મારા કર્મ, એવો કરતા કર્મનો વિભાવ કેવી રીતે દૂર થાય એની સ્થિતિ કળશમાં બતાવી, અને પછી 69-70 ગાથાની રચના કુનકુંદ આચાર્ય દેવે કરેલી છે. કળશ 46મો અમૃતચંદ્ર આચાર્ય લખ્યા પછી આ 69-70 નંબરની ગાથા કુનકુંદ આચાર્યની ખૂબ પ્રયોજનભૂત છે. એમાં એમ કહે છે, સૌથી પહેલામાં પહેલા એનું મથાળું છે, હવે જ્યાં સુધી આ જીવ, જ્યાં સુધી આ જીવ એટલે કે અનાદિનો જીવ તો છે, પણ જ્યાં સુધી આ જીવ આશ્રવના અને આત્માના, આશ્રવ એટલે પુનપાપના ભાવ, રાગાદી ભાવ એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે વર્તતા પોતાની પર્યાયના રાગાદી ભાવ એને આશ્રવ ભાવ કહેવામાં આવે છે, એવો આશ્રવ ભાવ અને આત્માનો, એટલે કે જ્યાં સુધી આ જીવ આશ્રવના અને આત્માના વિશેષને, એટલે કે જીવ અને આશ્રવના તફાવતને એટલે બેની જુદાઈને, એટલે કે આશ્રવ તત્વ જુદું જીવ તત્વ જુદું. હે, આશ્રવ તત્વ કેવું તો કે એ આશ્રવના, આશ્રવની જ્યાં સ્થિતિ ઉત્પન્ન થાય તો આશ્રવ નિયમથી બંધપૂર્વક હોય. હે, અજ્ઞાનીને આશ્રવ કેવી રીતે હોય, બંધપૂર્વક હોય, તો એવો જે આશ્રવ છે પરલક્ષે ઉત્પન્ન થતો ભાવ, એવો આશ્રવ ભાવ અને જીવ એવા આત્માના અને આશ્રવના વિશેષને એટલે કે તફાવતને જ્યાં સુધી જાણે નહીં, શું જ્યાં સુધી આ જીવ આશ્રવના અને આત્માના તફાવતને જાણે નહીં ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, એટલે કે આત્માને આશ્રવની જુદાઈ ન જાણે અને આત્માને આશ્રવનું એકત્વ જાણે, ત્યાં તો બધું એકરૂપ છે, આત્મા જ કરતા છે ને આશ્રવ કર્મ છે. રાગ તો હું જ કરું ને, કઈ બીજો કોઈ થોડો કરે રાગ મારામાં, પરથી થોડો રાગ થાય, હું જ કરતા એનો, એમ રાગ મારું કર્મ અને હું એનો કરતા, અને કા દોષનો ટોપલો રાગનો કર્મ ઉપર નાખે. એ કર્મ છે એટલે રાગ થાય છે, કર્મ છે એટલે રાગ થાય છે. કા પર સાપેક્ષ કથનમાં અટકે અને કા સ્વને પરિણમનમાં જોડી દે આશ્રવમાં. ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક જુદાઈ ન જાણતો હોય ત્યાં સુધી તેની એકત્વ બુદ્ધિ ચાલ્યા કરે જીવની. એવી એકત્વ બુદ્ધિનું નામ અજ્ઞાન કહેવામાં આવે. એવો અજ્ઞાન ભાવ અનાદિથી જીવને એની એક સમયની બહિર્લક્ષી પર્યાયમાં ચાલી રહ્યો છે. એ કેવી રીતે ટળી જાય, કેવી રીતે છૂટી જાય અને કેવી રીતે પોતાનું નિજ ચૈતન્ય સ્વરૂપ, પોતાનું આનંદ મૂર્તિ સ્વરૂપ, પોતાનું જ્ઞાયક સ્વરૂપ જે છઠ્ઠી ગાથામાં કીધું, પોતાનું ભૂતાર સ્વરૂપ જે અગિયારમી ગાથામાં કીધું, પોતાનું શુદ્ધ સ્વરૂપ અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત ચૌદમી ગાથામાં કીધું, પંદરમી ગાથામાં કીધું, એવું સ્વરૂપ એને કેવી રીતે પ્રાપ્ત થાય કે જ્યારે આત્મા અને આશ્રવની જુદાઈ જાણે કે આ આશ્રવ થાય છે એ વિભાવ ભાવ છે, પરલક્ષી થતો ભાવ છે, એ મારા સ્વભાવમાંથી આવતો ભાવ નથી, મારો સ્વભાવ એનાથી કંઈક જુદો છે અને આશ્રવનું પરિણમન કંઈક જુદું ચાલે છે. એવો તફાવત જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી અજ્ઞાની રહ્યો થકો, આશ્રવમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છે. જ્યાં સુધી આત્માને આશ્રવનો તફાવત જાણે નહીં ત્યાં સુધી એ અજ્ઞાની રહ્યો થકો, આશ્રવમાં લીન થવું એનું નામ જ અજ્ઞાનપણું, અને એવા અજ્ઞાનના નિમિત્તે કર્મનો બંધ એને થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. તો એ કર્મનો બંધ કેવી રીતે છૂટે, આશ્રવથી જીવ જુદો કેવી રીતે પડે, અને ભેદ જ્ઞાન કરી અને આત્માને આશ્રવનો તફાવત જાણી, લક્ષણ ભેદથી તફાવત જાણી, બેયની સ્થિતિને સમજી અને બેયની સ્થિતિનું જ્ઞાન કરી, અને એવું જ્ઞાન કરીને જ્યારે દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર એની જાય ત્યારે એને આત્માને આશ્રવનું ભેદ જ્ઞાન થઈ અને અકર્તા સ્વભાવ એના લક્ષમાં આવ્યો એમ કહેવામાં આવે. ત્યારે એ કર્મના બંધથી જુદો પડી જાય. દ્રષ્ટિ અપેક્ષાએ કર્મનો બંધ સમ્યક દર્શનની પ્રાપ્તિ થતા બંધ થઈ જાય. અસ્થિરતા અપેક્ષાએ બંધ હોય પણ એ ગૌણપણે હોય છે, જ્ઞાની તેને પોતાનું માનતા નથી, એને તે પર જ્ઞેયના ખાતામાં નાખતા હોય છે. મારો તો માત્ર ચૈતન્ય સ્વભાવ અને મારી તો જેટલી ચેતન્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ અને જ્ઞાન કાર્ય કરે છે એટલું જ મારું કાર્ય એમ કરીને જ્ઞાની જ્ઞાયક અને જ્ઞાન અને એની દ્રષ્ટિ, જ્ઞાયક અને જ્ઞાન અને એની દ્રષ્ટિ એટલી જ રમત જ્ઞાનીને ચાલતી હોય છે. એવું પૂજ્ય બેનશ્રી યાદ કહેતા હતા સવારે. જ્ઞાયક અને જ્ઞાન, જ્ઞાયક અને જ્ઞાન, તારો જ્ઞાન સ્વભાવ છે અને જ્ઞાન સ્વભાવમાં જ્ઞાયક રહીએ છે, કારણ કે જ્ઞાન સ્વભાવ એ જ્ઞાયકનું પરિણમન છે, એ જ્ઞાયકનું લક્ષણ છે. રાગાદી ભાવ એ જ્ઞાયકનું લક્ષણ નથી, ક્રોધાદી ભાવ એ જ્ઞાયકનું લક્ષણ નથી. જે લક્ષણ હોય એ નિયમથી લક્ષને પ્રસિદ્ધ કરી દે, અલક્ષણ હોય એ લક્ષને પ્રસિદ્ધ ન કરી શકે. એટલે અહીંયા એમ કહે છે કે આશ્રવનો અને આત્માનો જ્યાં જીવ ભેદ જાણી લે, તફાવત જાણી લે, ત્યાં એનું અજ્ઞાન દૂર થઈ જાય. અને જ્યાં સુધી આત્માને આશ્રવનો ભેદ એ જાણે નહીં અને એમાં એની એકત્વ બુદ્ધિ વર્તે, આશ્રવ મારું કર્મ અને આત્મા એનો કર્તા, એવું અજ્ઞાન જ્યાં સુધી ઉત્પન્ન થાય ત્યાં સુધી એ કર્મના બંધથી છૂટી શકે નહીં એમ ગાથામાં આચાર્ય ભગવાન ફરમાવે છે. આ ગાથામાં આચાર્ય ભગવાને કર્મની સ્થિતિ, રાગાદી ભાવની સ્થિતિ, જ્ઞાનની સ્થિતિ અને જ્ઞાયકની સ્થિતિ આટલી બધી ચર્ચા એક ગાથામાં કરી છે. કર્તા કર્મની શરૂઆત અધિકારની કરતા પરિપૂર્ણ વસ્તુ સ્વરૂપ આ એક ગાથામાં બતાવી દીધું છે. પછી જેટલી ગાથાઓ આવે છે ને એમાં આના વિસ્તાર રૂપે બધી ગાથાઓ આવે છે, આના વિસ્તાર રૂપે, અને પછી એની પૂર્ણતા કરે છે 142, 43, 44 ગાથામાં. ત્યારે આના સંબંધીના જેટલા 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 વિકલ્પો ચાલતા હોય એ વિકલ્પ વિકલ્પોથી અતિક્રાંત થઈ, પક્ષથી પક્ષાથી ક્રાંત થઈ અને અનુભૂતિમાં પરિણમે ત્યારે ખરેખર ચિત્ત સ્વરૂપ જીવતો ચિત્ત સ્વરૂપ જ છે. એમ કહીને આ 69-144 ગાથામાં 69 ગાથામાં પૂરેપૂરો વિષય આચાર્ય ભગવાન આપે છે. આમાં આ ગાથામાં છે ને ત્રણ પ્રકારના સંબંધ બતાવશે આચાર્ય ભગવાન, ત્રણ પ્રકારના સંબંધ. બીજા વિદ્વાનો દ્વારા પણ આ ગાથા અહીંયા ચાલી ગઈ હોય. 69 ગાથા તો બહુ પ્રચલિત છે અને મૂળ ગાથા આખું જીનાગમનું સ્વરૂપ પૂરેપૂરું આ ગાથામાં ભરેલું છે. પૂરેપૂરું પૂરા બધા વિષયો જેટલી ગુરુદેવના કોઈ પણ પ્રવચનમાં ચર્ચા આવે ને બધી ચર્ચાનો સાર આ ગાથામાં છે. પૂરેપૂરું સ્વરૂપ છે આમાં. એટલે આપણે આ ગાથા લઈ છીએ. બહુ સુંદર ગાથા છે. જો એમાં એનું હરિગીત છે, અહીંયા હોય તો બધા સાથે બોલીએ. આત્માને આશ્રવતણો જ્યા ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગીય નાની એવા જીવની જીવવર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે સૌ સર્વદર્શીએ રીતે બંધન કહે છે જીવને. ગાથામાં જે ત્રણ પ્રકારના સંબંધ બતાવ્યા છે ને એમાં સૌથી પહેલામાં પહેલો સંબંધ છે નિત્ય તાદાત્મ્ય સંબંધ. નિત્ય તાદાત્મ્યપણું એટલે કે કાયમ તાદાત્મ્યપણું, સદાય તાદાત્મ્યપણું, અનાદિ અનંત તાદાત્મ્યપણું, એક રૂપપણે રહેલું તાદાત્મ્યપણું, એવો એક પ્રથમમાં પ્રથમ તાદાત્મ સિદ્ધ સંબંધ બતાવ્યો છે. કોઈ પણ પદાર્થ હોય ને તો એ પદાર્થ એના લક્ષણને કદી ન છોડે, એ લક્ષણ ક્યારેય એનાથી જુદું ન પડી શકે, એને તાદાત્મ સંબંધ કહેવાય. આત્મા અને જ્ઞાનનો તાદાત્મ સંબંધ છે. એમ દ્રષ્ટાંતથી જોવો તો સાકર અને ગળપણનો તાદાત્મ સંબંધ છે, નિમક અને એની ખારપનો તાદાત્મ સિદ્ધ સંબંધ છે. એવી રીતે કોઈ પણ પદાર્થ હોય એનો એના લક્ષણ સાથે તાદાત્મ સિદ્ધ સંબંધ હોય હોય ને હોય જ. અહીંયા આત્મા અને જ્ઞાનનો પ્રથમમાં પ્રથમ તાદાત્મ સિદ્ધ સંબંધ બતાવે છે. પહેલામાં પહેલો સંબંધ, ત્રણ પ્રકારના સંબંધ છે. આ સ્વાભાવિક તાદાત્મ સંબંધ બતાવે છે. સ્વાભાવિક તાદાત્મ સંબંધ, સ્વાભાવિક તાદાત્મ સંબંધ એટલે કે જ્યાં સ્વભાવવાન હોય, જ્ઞાયક ભાવ હોય, એનું નિજ પરમ ચૈતન્ય તત્વ હોય, એવું જે સુખમય તત્વ, આનંદમય તત્વ, જ્ઞાનમય તત્વ જ્યાં હોય ત્યાં એનું જ્ઞાનરૂપી લક્ષણ એની સાથે ને સાથે કાયમપણે હોય. સાથે ને સાથે એટલે અભેદપણે સાથે ને સાથે હોય એવો નિત્ય તાદાત્મ સંબંધ આત્માનો જ્ઞાનની સાથે અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવાનો. જ્ઞાન કેતા જ્ઞાન આદિ અનંત ગુણો એમાં આવી જાય. ક્યાંય પણ જ્ઞાનથી ચર્ચા આવે તો ગુણની ચર્ચા હોય તો જ્ઞાન અસાધારણ લક્ષણ હોવાને કારણે, કારણ કે આત્મામાં જેટલા ગુણો છે એમાં એક જ્ઞાનની જ શક્તિ એવી છે કે જે જાણી શકે છે. બાકી કોઈ ગુણો જાણતા નથી, કોઈ ગુણો પાસે જાણવાની ચેતના નથી. એક જ્ઞાન ગુણ પાસે જાણવાની ચેતના હોવાને કારણે એ જ્ઞાનને આત્માનું અસાધારણ લક્ષણ કીધું છે. એટલે એ અસાધારણ લક્ષણ સાથે આત્માને નિત્ય તાદાત્મ સંબંધ રહેલો છે. પહેલામાં પહેલો સંબંધ નિત્ય તાદાત્મ સંબંધ, સ્વાભાવિક સંબંધ, એકરૂપ સંબંધ, એવો સંબંધ આત્માને કોની સાથે છે તો કે આત્માને જ્ઞાન સાથે, અનંત ગુણો સાથે, એની સાથે એને નિત્ય તાદાત્મ સંબંધ રહેલો છે. બીજો સંબંધ છે સંયોગ સિદ્ધ સંબંધ. સંયોગ સિદ્ધ સંબંધ આ પેલો કીધો એ સ્વભાવ સિદ્ધ સંબંધ કીધો. બીજો કે છે સંયોગ સિદ્ધ સંબંધ. સંયોગ સિદ્ધ સંબંધ કોને કહેવાય? કે જે પોતાની વસ્તુમાં જે વસ્તુ ન હોય, પોતાની વસ્તુ હોય આત્મા કેવો? તો કે આત્મા જ્ઞાનમય અનંત ગુણાત્મક એકરૂપ વસ્તુ, એમાં જે વસ્તુ ન હોય એને સંયોગ કહેવામાં આવે. સંયોગ એટલે પાડોશી, સંયોગ એટલે બીજી વસ્તુ, સંયોગ એટલે મારી વસ્તુ નહીં, સંયોગ એટલે બીજી વસ્તુ, એને જ સંયોગ કહેવાય. કે મારા સંયોગમાં આ છે, મારા સંયોગમાં આ છે, મારા સ્વભાવમાં જ્ઞાનમય પણ છે અને મારા સંયોગમાં શું છે? તો કે મારા સંયોગમાં અત્યારે આશ્રવ ભાવ છે, રાગાદી ભાવ છે, આશ્રવ ભાવ છે, એ સંયોગ રૂપે છે, સ્વભાવમાં નથી, સ્વભાવમાં નથી, સંયોગમાં નથી એમ નથી, સ્વભાવમાં નથી અને સંયોગમાં વર્તે છે, સંયોગમાં છે. પોતાની બાજુમાં રાગ વિકાર રૂપી ભાવ અત્યારે વર્તમાનમાં ચાલુ છે, અનાદિથી ચાલુ છે, એવો એક સંયોગ સિદ્ધ સંબંધ છે જીવને. એ આશ્રવ ભાવ કહેવામાં આવે, રાગાદી ભાવ કહેવામાં આવે, બંધ ભાવ કહેવામાં આવે. કોઈ પણ ભાવ તમે લ્યો તો સંયોગ સંબંધમાં વિકારી ભાવ, એને સંયોગ સંબંધ કહેવામાં આવે. અત્યારે અહીંયા સમ્યક દર્શનની પર્યાય સંયોગ છે એ ચર્ચા નથી, એ ચર્ચા બીજી ચર્ચા છે, એ ચર્ચા પણ છે, સંયોગ જ કહેવાય એને, પણ એ ચર્ચા નથી. અત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કેમ કરવું એની ચર્ચા ચાલે છે. બધી જગ્યાએ એક જ વાત બધી ગાથામાં લાગુ ન પડે. જ્યારે સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાની ચર્ચા ચાલતી હોય ત્યારે રાગાદી ભાવ સંયોગમાં છે એનો બરાબર સ્વીકાર કરી અને ત્યાંથી પાછું ફરીને જ્ઞાયક ભાવ તરફ કેવી રીતે જવું એની સમજણ યથાર્થ રૂપે કરવી જોઈએ. એટલે અહીંયા એક નિત્ય તાદાત્મ સંબંધ બતાવે છે, એક એની સાથે રહેલો સંયોગ સંબંધ એટલે કે આશ્રવ ભાવ અનાદિથી એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે પરના લક્ષે એને રાગાદી ભાવનું પરિણમન કર્મના નિમિત્તે અને પોતાના સ્વયં ક્ષણિક અશુદ્ધ ઉપાદાનથી કર્મના નિમિત્તે અને નિમિત્તના લક્ષ કરતા નૈમિતિક ભાવથી અને પોતે પોતાના ષટકારકથી જે પરિણમન પોતાની પર્યાયમાં અશુદ્ધ ઉપાદાન થાય છે એવું પરિણમન અત્યારે વર્તમાનમાં સ્વતંત્ર પણ રહેલું છે અને નિમિત્તના લક્ષથી જોવો તો નૈમિતિક પણ રહેલું છે. એવી કોઈ સ્થિતિ સંયોગી ભાવની અત્યારે વર્તમાનમાં દરેક જીવ પાસે વિદ્યમાન છે, દરેક જીવ પાસે છે. જ્યાં સુધી આશ્રવ ચાલ્યો નથી જતો, જ્યાં સુધી એને પરિપૂર્ણ વિતરાગતા નથી થતી, ત્યાં સુધી એના સંયોગમાં આશ્રવ ભાવ સંયોગ રૂપે ચાલુ રહે છે, બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક. હે, બુદ્ધિપૂર્વક હોય તો વિકલ્પાત્મક દશામાં, અબુદ્ધિપૂર્વક હોય તો યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી એને અબુદ્ધિપૂર્વક પણ ત્યાં અંદરમાં સંયોગ રૂપે રાગાદી ભાવ વર્તે છે. એવી કોઈ સંયોગ સિદ્ધ સંબંધની સ્થિતિ બીજો સંબંધ બતાવે છે. આમાં એક નિત્ય તાદાત્મ સંબંધ આત્માને અનંત ગુણ સાથે અને જ્ઞાન સાથે, બીજો સંયોગ સિદ્ધ સંબંધ રાગાદી ભાવ આશ્રવ ભાવો સાથે. આ બધું આત્મા એક તરફ છે અને આત્મા એક તરફ છે એમાં અનંત ગુણો વસેલા છે એટલે એને નિત્ય તાદાત્મ સંબંધ કહેવામાં આવે છે. એનું નામ આત્મા છે. એની બાજુમાં એની પર્યાયો છે. એ પર્યાયમાં અત્યારે આશ્રવ ભાવનો સંયોગ ચાલી રહ્યો છે. એ પર્યાય ભાવ છે. એ પર્યાયમાં એવો ભાવ ચાલી રહ્યો છે. નિત્ય તાદાત્મ સંબંધ છે એ દ્રવ્ય છે. એમાં અનંત ગુણાત્મક અખંડ એક પણ છે એ દ્રવ્ય ભાવ છે. આ સંયોગ ભાવ ચાલી રહ્યો છે એ પર્યાયમાં ચાલી રહ્યો છે. હવે એક ત્રીજી વસ્તુ આવે છે. એક દ્રવ્યનો ભાવ નિત્ય તાદાત્મ, એક પર્યાયમાં સંયોગ રૂપે આશ્રવ ભાવ ચાલી રહ્યો છે, ત્રીજી વાત એક આવે છે એક ક્ષેત્રાવગા સંબંધ. એક ક્ષેત્રાવગા સંબંધ, એક ક્ષેત્રાવગા સંબંધ કોની સાથે છે? તો કે એક ક્ષેત્રાવગા સંબંધ રૂપે એની પાસે સંયોગની સત્તા તો એની પર્યાયમાં ચાલે છે. અને એક ક્ષેત્રાવગા સંબંધની જે સ્થિતિ છે એની પર્યાયમાં નથી, એના દ્રવ્યમાં નથી, પણ એ દ્રવ્ય કર્મની સત્તા છે. આઠ કર્મ છે એની સત્તા જે રહેલી છે એની સાથે એક ક્ષેત્રાવગા સંબંધ વર્તમાનમાં જીવને રહેલો છે. જો હું મેં કીધું ને પેલા જ કે આ પરિપૂર્ણ ગાથા છે, આખો જીનાગમનો સાર આવે આમાં. જ્યાં 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 એની સ્થિતિ કાં તો લક્ષ કર્યા કરે છે, કાં તો ત્યાં લક્ષ કરે છે એટલે અહીંયા એની પર્યાયમાં કંઈક વિકાર ઉત્પન્ન થાય છે, અને અથવા તો એનું લક્ષ છોડી અને જો પોતાના નિત્ય તાદાત્મ સંબંધનું લક્ષ છોડે તો અવિકારી ભાવ ઉત્પન્ન થાય છે. એવી કોઈ નિત્ય તાદાત્મ સંબંધ, સંયોગ સિદ્ધ સંબંધ, એક ક્ષેત્રાવગા સંબંધ, એવા ત્રણ પ્રકારના સંબંધ અહીંયા લેવામાં આવ્યા છે. એ ત્રણેય પ્રકારના સંબંધ પોતાની પાસે અત્યારે યા તો એની પોતાની સત્તામાં જ્ઞાનમય અનંત ગુણ છે, યા તો એની સત્તા સંયોગમાં આશ્રવ ભાવ છે, અને એની જ પોતાની પાસે એક ક્ષેત્રાવગા રૂપે આઠ કર્મનો સંયોગ અત્યારે વર્તમાનમાં રહેલો છે. આવી કોઈ સ્થિતિ જીવની અત્યારે રહેલી છે. આવું એનું પરિણમન ચાલ્યા કરે છે. એ પરિણમનમાં નિમિત્તપણે કર્મો છે, અને એ પરિણમન અને એમાં નિમિત્તપણે કર્મો એનાથી તમે દૂર જઈને પોતાના ચૈતન્ય તત્વમાં જાઓ તો એમાં કાંઈ આછે નહીં. આ બધું ચાલે છે એ પર્યાય ભાવમાં ચાલે છે, ઓલું બધું ચાલે છે કર્મની સત્તા એ બધી પૂદગલમાં ચાલે છે. એટલે એક પૂદગલની સત્તા, એક એની પર્યાયની સત્તા અને એક એની જીવની સત્તા, આવી ત્રણ સત્તા બતાવે છે. જીવનું સ્વરૂપ, પર્યાયનું સ્વરૂપ અને એનું પૂદગલનું એક ક્ષેત્રાવગાહે રહેલું આઠ કર્મરૂપી એના પૂદગલનું સ્વરૂપ. એવી કોઈ સ્થિતિ આમાં અદભુત રીતે આખું આખું વિશ્લેષણ આચાર્ય ભગવાન કરે છે. કોઈ પણ જીવ અજ્ઞાની હોય, જે જીવ અજ્ઞાની હોય એ જીવ જ્ઞાની કેવી રીતે થાય? જ્ઞાની થવા માટે એની પાસે પેલા પૂરેપૂરો વિષય હોવો જોઈએ. કોઈ એમ માની લે કે ભાઈ અજ્ઞાન તો પર્યાયમાં થાય છે અને કર્મ તો પૂદગલમાં છે, મારે એનું કાંઈ કામ જ નથી, હું તો દ્રવ્ય છું, તો એ 100% સાચી વાત છે. હું દ્રવ્ય છું એવો એને વિશ્વાસ આવવો જોઈએ. જ્યાં સુધી એને એ વિશ્વાસ ન આવે ત્યાં સુધી એ વિકલ્પમાં રાજી રહ્યો છે, અને એ વિકલ્પની એકત્વ બુદ્ધિ એનું નામ જ આશ્રવને કર્મ બનાવે છે અને આત્માને કર્તા બનાવે છે. વિકલ્પની એકત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ જીવને થઈ થઈને કોની સાથે થાય? તો કે માત્ર વિકલ્પ સાથે જ થાય, બીજે ક્યાંય એકત્વ બુદ્ધિ ન થાય. એનામાં જે હોય ને એની સાથે એકત્વ બુદ્ધિ થાય, એનામાં જે ન હોય એની સાથે તો એકત્વ બુદ્ધિ થઈ ન શકે. કર્મ એનામાં નથી તો એની સાથે એકત્વ બુદ્ધિ નથી થતી. કર્મના નિમિત્તે અહીંયા રાગ એટલે કે વિકલ્પ થાય છે, એવા વિકલ્પને મારો માને છે એનું નામ એકત્વ બુદ્ધિ છે. કર્મ જુદી વસ્તુ છે, જુદી સત્તા છે. વિકલ્પ છે એ પોતાની પર્યાયની સત્તા છે, દ્રવ્યની સત્તા નથી. નિર્વિકલ્પ વસ્તુ છે એ પોતાની દ્રવ્યની સત્તા છે. એટલે આ ત્રણેય વિભાગ પહેલામાં પહેલા એના જ્ઞાનમાં યથાર્થપણે આવી જાય એટલા માટે આચાર્ય ભગવાન પ્રચુર સ્વસંવેદનના ધણી સાતમું છઠ્ઠું ગુણસ્થાન હજારો વાર એને અંતર્મૂર્તમાં આવે એવા કોઈ ત્રણ કસાયના અભાવપૂર્વક નિર્વિકલ્પ શાંતિમાં પ્રચુર સ્વસંવેદનનું વેદન કરી અને વર્તતા આચાર્ય ભગવાન કે કાયમ માટે એને છઠ્ઠું સાતમું છઠ્ઠું સાતું છઠ્ઠું સાતું ચાલ્યા જ કરતું હોય અને એની એવી કોઈ સ્થિતિ હોય કે હમણાં શ્રેણી ચરી, શ્રેણી આરોહણ કરી અને હમણાં વિતરાગતા પ્રગટ કરવાના છે, એવા ત્રણ કસાયના અભાવપૂર્વક વર્તતા આચાર્ય ભગવાન અજ્ઞાની જીવો ઉપર કરુણા કરી અને એવો સંદેશ આપે છે કે જો આ અમારું સંબોધન તું ગ્રહણ કરી અને આ સ્થિતિને સમજી અને તારા ચૈતન્ય તત્વ ઉપર તારું લક્ષ કર, લક્ષ કર, આશ્રય કર, અહમ કર, ઉપાદેય કર, એની એની સન્મુખ થાય, એને જ્ઞેય બનાવ, એની શ્રદ્ધા કર, એને એમાં લીનતા કર, આ બધી જે વાત આ બધા આ બધું કહેવામાં શબ્દો આવે ને, ઈ કહેવામાં શબ્દો આવે, ઈ ખોટા નથી, ઈ ખોટા શબ્દો નથી, એની પર્યાય બહાર ફરે છે. જે પર્યાય બહાર ફરે છે ને એને એમ કહે છે કે શ્રદ્ધાને એમ કહે કે તું અહમ કર, હું જ્ઞાયક છું એમ અહમ કર, જ્ઞાનને એમ કહે કે તું તારા જ્ઞાયકને જ્ઞેય બનાવ, પરજ્ઞેયમાંથી છૂટી જા, ચારિત્રમાં એમ કહે કે તું રાગાદી ભાવમાં ન વર્ત, તું લીનતા કર, તો એ ઉપદેશનું કથન એમ કહેવામાં આવે. એટલે એનો મતલબ એવો નથી કે કાંઈ પર્યાય દ્રષ્ટિ થઈ જાય છે, એમાં એમાં પર્યાય દ્રષ્ટિ નથી થતી, સમજણનું કામ છે આમાં. યથાર્થ સમજણ એનું નામ પુરુષાર્થ છે. યથાર્થ સમજણ જે જીવને દ્રવ્ય ગુણ પર્યાયની થાય છે એ જીવ ક્યાંય અટકતો જ નથી, એ જીવને દ્રવ્ય ગુણ પર્યાયની વ્યવસ્થા જ એના જ્ઞાનમાં બરાબર ગોઠવાઈ જાય છે. એટલે એને કોઈ એવો ભેદ થાય કે વિકલ્પ થાય પણ એ એ તરફ એનું લક્ષ જ નથી જાતું, એ ત્યાગ કરે છે બધું, એનું લક્ષ દ્રવ્ય ઉપરથી છૂટતું નથી. વિકલ્પાત્મક દશામાં પણ જીવને કોઈ એવી સ્થિતિ થઈ જાય છે કે એને પોતાનો આત્મા જેને વાલો લાગે, પોતાનો આત્મા જેને હુંફાળો લાગે, પોતાનું ચૈતન્ય તત્વ એને સારભૂત લાગે, એવું જયારે એને લાગવા માંડે ને ત્યારે એનું કોઈ વલણ છે ને એ એના જીવ તત્વ ઉપર જવા માટે એકદમ પુરુષાર્થી થઈ જાય છે, એના વલણનો વેગ છે ને આખો ફરી જાય છે. ત્યાં પછી કોઈ આનો નિષેધ કરવો અને અહીંયા આમ જાવું ને આને એમ કે આપણામાં નથી અને આ જ હું છું ને એવા વિકલ્પો ત્યાં હોતા જ નથી. એવા વિકલ્પો જ્યાં સુધી ચાલે છે ને ત્યાં સુધી તો હજી નિજ તત્વની નજીકે પહોંચ્યો નથી, હજી ઘણો દૂર છે, હજી ઘણો દૂર છે, હજી તો વિધિ નિષેધના વિકલ્પમાં રમે છે, હજી એના સ્મરણમાં નથી આવ્યો. વિકલ્પથી સ્મરણ કોઈ જુદું કામ કરતું હોય છે, સ્મરણ એક જુદી વસ્તુ છે, વિકલ્પ એક જુદી વસ્તુ છે. વિકલ્પના સમયે કોઈ સ્મરણ ચાલુ થઈ જાય છે એ ભાવ છે, એ કાર્યકારી થઈ પ્રચંડ પુરુષાર્થ કરી આત્મા સાથે ભેટી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે, એ સ્મરણ અજ્ઞાનમાં ચાલુ થઈ જાય છે. વિકલ્પથી પાર, મનથી દૂર, ઇન્દ્રિયોથી પાર એવી કોઈ સ્થિતિમાં એક સ્મરણ ચાલુ થાય છે, એ સ્મરણ છે એ ખરેખર જ્ઞાયકની તરફ વેગીલું બનતું 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 આગળ વધતું હોય છે. વિકલ્પની સ્થિતિ છે, આશ્રવ છે, કર્મનો ઉદય ચાલુ છે, આશ્રવ ભાવ ચાલુ છે, ત્યારે સ્મરણમાં હું જ્ઞાયક છું એવું સ્મરણ ચાલવા માંડે છે. એક સ્મરણ છે એ ભલે હજી મનના સંગમાંથી છૂટું ન હોવા છતાં એ સ્મરણ છે એ વિકલ્પથી કોઈ જુદું સ્મરણ ચાલે છે, એ વિકલ્પરૂપ સ્મરણ નથી. વિકલ્પરૂપ સ્મરણ એક જુદું છે અને આ સ્મરણ છે એની અંદરની સ્થિતિ તરફ વેગ કરતું ધસમસતું ચાલતું હોય છે. એવી કોઈ સ્થિતિ અજ્ઞાનીમાંથી જ્ઞાની થવા પહેલા જીવની થઈ જાય છે, એવી કોઈ આમાં અપૂર્વ ચર્ચા આચાર્ય ભગવાન બતાવવાના છે. આમાં અપૂર્વથી અપૂર્વ ચર્ચા છે, આ ગાથામાં બહુ અલૌકિક ગાથા છે. આ ત્રણ સંબંધમાં જ્યાં 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 એની અટક છે, ક્યાં એ અટકે છે, ક્યાં એનું જોડાણ થઈ જાય છે, કેવી રીતે એ જોડાણમાંથી જુદું થવું, એ જોડાણમાંથી જુદું થઈને પોતાનું જોડાણ કેવી રીતે કરવું, પોતાનું જોડાણ કરવું એટલે કે એ પોતાના કોઈ પણ વિકલ્પથી જ્યાં એની સ્થિતિ દૂર થવા માંડે ત્યાં એનો મતલબ જ કે એ હવે એનું જોડાણ એના દ્રવ્ય સાથે કરવા માટે તત્પર થયો છે. દ્રવ્ય અને પર્યાય છે ને એ ક્યારેય એક થતા નથી, અને એ દ્રવ્ય પર્યાયનું જ્યાં સુધી વિકલ્પાત્મક પણ જુદાયનું ચાલે છે ત્યાં સુધી પણ એનું કાર્ય થતું નથી. બે વાત બે જગ્યાએ યથાર્થ છે. દ્રવ્ય અને પર્યાય કદી એક થતા નથી, કારણ કે દ્રવ્યનો સ્વભાવ ઉત્પાદ્ય વિનાનો ધ્રુવ છે અને પર્યાયનો સ્વભાવ જ ઉત્પાદ્ય 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 છે. એકમાં પરિણમન છે, એક અપરિણામી છે. એક નિષ્ક્રિય તત્વ છે, એક સક્રિય તત્વ છે. બેની જુદાઈ કાયમ રહે છે હંમેશા, પણ એ બેની જુદાઈના જ્યાં સુધી વિકલ્પો ચાલે છે, એવા વિકલ્પો જ્યાં સુધી ચાલે છે કે હું નિષ્ક્રિય છું ને પર્યાય સક્રિય છે, હું નિષ્ક્રિય છું ને પર્યાય સક્રિય છે, એવા વિકલ્પો ચાલે છે, અથવા તો પર્યાય સક્રિય છે એ વિકલ્પ તોડવા માટે હું નિષ્ક્રિય છું એવો વિકલ્પ ચાલે છે, એ વિકલ્પમાં આત્મા નથી. એ વિકલ્પથી પાર કોઈ સ્મરણ ચાલે છે, એ સ્મરણમાં આત્મા એવા શુદ્ધાત્મા છું એવા વિકલ્પના સમયે સ્મરણમાં આત્મા રહેલો છે, એવી કોઈ સ્થિતિ આમાં બતાવે છે. અદભુત સ્થિતિ બતાવે છે આમાં. એવું કોઈ આમાં બહુ માર્મિક વાતો આમાં ભરેલી છે, એની ટીકા છે. ટીકા હવે આપણે વાંચીએ. બે લીટી ત્રણ લીટી આની છે ને, પેલી સાડા ચાર લીટી છે ને, એ સાડા ચાર લીટી પેલી છે ને, એમાં આખું રહસ્ય છે. બાકીની બધી વાત છે ને એ જાણવાના વિષયમાં જાય છે. આ પેલી ચાર સાડા ચાર લીટીમાં આખું રહસ્ય આચાર્ય ભગવાને મૂકી દીધું છે. ગુરુદેવ તો એટલા ખીલે છે આમાં, એવી ગુરુદેવ તો ગુરુદેવને એવી મસ્તી ચડે આ ગાથા આવે તો. ગુરુદેવને આવી બધી ગાથાઓ હોય ને, એનો એટલો બધો પ્રેમ, એટલો બધો પ્રેમ કે એ દ્રષ્ટિના વિષય તો માસ્ટરી ગુરુદેવની, એની તોલે તો કોઈ આવે નહીં, કોઈ પહોંચી ન શકે એને, એમાં તો કોઈ બેમત નહીં. પણ એવી જ રીતે જ્ઞાનનો વિષય જ્યારે સ્પષ્ટ કરે તો એની પણ એની માસ્ટરી. પૂજ્ય ગુરુદેવ શ્રી જેવી મધ્યસ્થતા પ્રમાણિકતા જગતમાં કોઈ પાસે જોવા ન મળે. જે વિષય જ્યાં આચાર્ય ભગવાને જે રીતે લખ્યો હોય ને એ જ રીતે સિદ્ધ કરે એને. દ્રવ્યની ચર્ચા ચાલતી હોય તો કેવળ જ્ઞાનની પર્યાયને અવસ્તુ પણ કહી દઈએ. અવસ્તુ છે કેવળ જ્ઞાનની પર્યાય, એમય કહી દઈએ. અને 189 ગાથામાં પ્રવચન સારમાં રાગાદી ભાવની ચર્ચા ચાલતી હોય, સમજો, આ રાગાદી ભાવને આપણે મારો છે એમ સિદ્ધ કરવા માટેની વાત નથી કરતો હું, પછી ઊંધો અર્થ ન લેતા, પણ જ્યારે ગુરુદેવની સ્થિતિની વાત કરું છું, જ્યારે 189 ગાથા પ્રવચન સારની ચાલતી હોય ત્યારે નિશ્ચયથી રાગનો કરતા જીવ છે એમ પણ સિદ્ધ કરે. કેટલી પ્રમાણિક શૈલી, ક્યાંય ખેંચતાણ નહીં, એકદમ મધ્યસ્થતાપૂર્વક એનું પ્રતિપાદન ચાલતું હોય. અને એ પ્રતિપાદન મધ્યસ્થતાપૂર્વક ચાલતા ચાલતા પાછા દ્રષ્ટિના વિષયનું અહમ કરાવવાનું તો છોડે જ નહીં. એ તો મૂળ ખૂંટો, એ તો મૂળ વાત, એમાં ક્યાંય બાંધછોડ ન આવે. એટલે તો આપણે એને જ્ઞાની કહી છીએ, એટલે તો આપણે એને પૂજીએ છીએ. આપણે ધર્મપિતા કેમ કહી છીએ એને? એટલે જ આપણે એને ધર્મપિતા કહી છીએ. દ્રષ્ટિનો દોર એનો કંઈ ક્યારેય દ્રવ્ય ઉપરથી છૂટતો નથી. અને પર્યાયનું જ્ઞાન સાથે જે થાય છે તો એ જ્ઞાન કરાવવા માટે પણ એ જ્ઞાન કરાવ્યા કરે છે. એ વિષય પણ છોડતા નથી. એક જ વિષય નથી જીનાગમમાં. જીનાગમમાં જે જે અપેક્ષાએ જ્યાં જ્યાં જે વાત કરવામાં આવી છે એ બધી યથાર્થ છે. એકે વાત નીકળી શકે એમ નથી. જ્યારે જે વિષયની ચર્ચા ચાલતી હોય ત્યારે તે વિષયની વાત તે રીતે યથાર્થ છે, એ રીતે સમજવું આપણે. હવે અહીંયા આ ચર્ચા જ્યારે ચાલે કે જેમ આ આત્મા જેમને તાદાત્મ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ જુદાપણું નહીં દેખતો થકો નિશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. નિશંકપણે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી, માટે જાણે છે અને જાણવા રૂપ પરિણમે છે. આપેલી સાડા ચાર લીટી છે. આમાં આખો નિત્ય તાદાત્મ્ય સિદ્ધ સંબંધ બતાવે છે. આખો નિત્ય તાદાત્મ્ય સિદ્ધ સંબંધ કોને કહેવાય એની ચર્ચા આમાં આખી આચાર્ય ભગવાને ઉપાડી છે. પછીની ચર્ચા જે છે સંયોગ સિદ્ધ સંબંધ અને એક ક્ષેત્રાવગા સંબંધ, એ આવા નિત્ય તાદાત્મ્ય સિદ્ધ સંબંધને ઓળખતો નથી એના માટે છે. આવા નિત્ય તાદાત્મ્ય સિદ્ધ સંબંધને જે જાણતો નથી, ઓળખતો નથી, માનતો નથી, સ્વીકારતો નથી, એ તરફ જતો નથી, વલણનો વ્યક્તિ એનો ચાલતો નથી, એવા જીવ માટે ઓલા બે સંબંધ છે, સંયોગ સિદ્ધ સંબંધ અને એક ક્ષેત્રાવગા સંબંધ. ઈ બે સંબંધ એના માટે છે. જો અહીંયા પહોંચે અને આમાંને આમાં સ્થિર રહીએ, આમાંને આમાં નિસર્ગ થઈ જાય, તો ઓલા બે સંબંધ ઉત્પન્ન જ થતા નથી. એટલે આ એટલી બધી અપૂર્વ ચર્ચા છે, આમાં ખૂબ સુંદર ચર્ચા આચાર્ય ભગવાને ભરી દીધી છે. એમાં તફાવત અને જુદા લક્ષણો, વિશેષ અંતર એમ કે છે, આમાં વિશેષાંતર નહીં જાણતો. વિશેષ એટલે લક્ષણ ભેદ, આંતર એટલે ભેદ, વિશેષ એટલે લક્ષણ. એટલે કે લક્ષણનો ભેદ જુદાય, આશ્રવને પોતાનું લક્ષણ માની લઈએ, એક ક્ષેત્રાવગા કર્મને પોતાનું લક્ષણ માની લઈએ, તો એના નિત્ય તાદાત્મ્ય જ્ઞાન લક્ષણથી છૂટે છે. એટલે નિત્ય તાદાત્મ્ય જ્ઞાન લક્ષણનો સ્વીકાર કરે તો એની જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે, એનો નિષેધ થઈ શકતો નથી. એમ કરીને આખી આ 4.5 લીટીમાં આખો ભાવ અદભુત રીતે ભરેલો છે. આમાં ધ્યેયની સિદ્ધિ છે, અનાદિ અનંત જ્ઞેયની સિદ્ધિ છે, ધ્યેયપૂર્વક જ્ઞેયની સિદ્ધિ છે, એવા અખંડ અભેદ ધ્યેયને ન માને, અખંડ અભેદ જ્ઞેયને ન જાણે, ધ્યેયને ન માને, જ્ઞેયને ન જાણે, તો એને ખરેખર વાસ્તવિક સમ્યક સ્થિતિ ઉત્પન્ન થતી નથી. એ નથી થતી તો આ સંયોગ સિદ્ધ સંબંધને એક ક્ષેત્રાવગા સંબંધની ઉત્પત્તિ એને સમયે 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 થયા કરે છે. કામ સમય એકનું જ છે, આગળ પાછળની પર્યાયો સાથે બિલકુલ એક પર્યાયને કાંઈ જોડાણ નથી, કાંઈ સંબંધ નથી, કાંઈ એમાં એનો પુરુષાર્થ આગળ પાછળની પર્યાયમાં કામ આવતો નથી. એક જ વર્તમાન પર્યાય ને એક વર્તમાન દ્રવ્ય, આટલો જ વિચાર જીવે કરવાનો છે. અને એ વિચાર કરે તો એને ખરેખર આ વસ્તુ આચાર્ય ભગવાન જે રીતે કહેવા માંગે છે એ બેસે બેસે ને બેસે જ. આનો વિસ્તાર આપણે કાલે બે સ્વાધ્યાય છે એમાં આ વિષય આખો આપણે લઈ લેશું. અત્યારનું આપણે સ્વાધ્યાય પૂરો થાય છે. ખરેખર આ ગાથા બધા જો ટાઈમ મળે ને તો પૂજ્ય ગુરુદેવશ્રીનું આમાં પ્રવચન છે એ જરા વાંચજો. વાંચીને આવવાથી આ ગાથા સમજાશે બરાબર. આમાં હું તમને હજી આ ગાથામાં આખા સમયસારની કેટલી ગાથાના આધાર આપીશ. એ બધી ગાથા તમે આની સાથે મેળવશો એટલે એકદમ નિર્ણયની ભૂમિકા જોરદાર થઈ જશે. અને તો પુરુષાર્થ સવળો ઉપડશે, તો પુરુષાર્થ દ્રવ્ય તરફ જવા માટે તત્પર થઈ જશે. એવી કોઈ અદભુત રચના આ કુંદકુદ આચાર્ય દેવે કરેલી છે. સભી બધા ભવ્ય જીવો આવી રીતે પોતાના ગાથાનું સ્મરણ કરી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.